Honorable Sarnapan.
Honorable presiding member, at the outset, let me appreciate Minister's proposal. It is to strengthen the development in the education sector. I think we must thank you at the outset. Honorable Minister, you are in Kandy and you are in elevated position. We are in the north. Everything is elevated there. I think the least developed province today in this country is the north. Everyone is aware of it. All sectors such as education be elevated, sports be elevated, health sector be elevated, you name it, everything has to be, because it was destroyed due to the war. But still from 2009, today, in another 2 years' time, it's going to be 10 years. But when you compare the development in the north, we have been repeatedly requesting the government to consider and develop the north, to bring it in par with the other provinces, but very unfortunate, it's not happening so. But as I know, as a minister, you are much concerned, and with this education sector, hope that is our capital. You know, North has a capital, mainly the education, and the rest are subsequently. Anyway, I want to give some clues, kindly take into consideration, which I'm going to tell in Tamil. And thereafter, I'll come to the subject of allocation. இந்த அதிபர் சபையில் உரையாற்றுவதற்கு கிடைத்த மற்றொரு சந்தர்ப்பத்துக்காக அனைவருக்கும் நன்றி சொல்வதற்கு கடமைப்பட்டிருக்கிறேன். இந்த நிதியாண்டு அறிக்கையிலாவது வடக்கு கிழக்கு ஒரு சிறு கவனிப்பு கிடைத்திருப்பதையிட்டு நான் நிதி அமைச்சருக்கு முதலில் நன்றி கூட கடமைப்பட்டிருக்கிறேன். போருக்கு பின்னரான காலத்தில் வடக்கின் அபிவிருத்தி தொடர்பில் ஒரு சிறு கரிசனையாவது காட்டியமைக்காக அவரை பாராட்டுகிறேன். அதே நேரம் நாம் பயணிக்க வேண்டிய தூரம் மிக அதிகம் என்பதையும் அவருக்கு ஞாபகமூட்டவும் விரும்புகிறேன். நிதியமைச்சர் வரவு செலவு திட்டத்தை இந்த சபையின் முன்வைத்து உரையாற்றும் போது அதனை நீல மற்றும் பசுமை பொருளாதார திட்டம் என்று வர்ணித்திருந்தார். நீண்டகால நோக்கத்தில் அபிவிருத்தியை கருத்தில் கொண்டு தயாரிக்கப்பட்ட இந்த நிதி அறிக்கையில் கூறப்படும் நீல பொருளாதாரத்திற்கும் உயர்கல்விக்கும் அதிக தொடர்பு இருக்கின்றது என்று கருதுகின்றேன். அது விடயத்தில் கூடுதல் அக்கறை காட்டப்பட வேண்டும். வடக்கு கிழக்கு பகுதிகள் பெரும் கடல் வளத்தை கொண்டன. நிதியமைச்சரின் நீல பொருளாதார திட்டம் வெற்றி பெற வேண்டுமாயின் அதற்கு வடக்கு கிழக்கு கரையோரங்களின் மீன்பிடி அபிவிருத்தி மிக முக்கியமானது. இந்த துறையை விருத்தி செய்ய வேண்டுமாயின் வடக்கில் ஒரு கடல் வளம்சார் பல்கலைக்கழகத்தையோ அல்லது பல்கலைக்கழகத்தின் கீழ் அத்தகைய வளாகத்தையோ உருவாக்க வேண்டும். அப்போதுதான் களம் சார்ந்த ஆய்வுகளும் விரிவாக்கல் திட்டங்களும் வெளிவருவதற்கு வாய்ப்பு கிடைக்கும். எனவே தனது அடுத்த ஆண்டு நிதி அறிக்கையிலாவது வடக்கில் ஒரு கடல் வளம்சார் பல்கலைக்கழகத்தை அறிவிக்க நிதியமைச்சர் நடவடிக்கை எடுக்க வேண்டும். அதேபோன்று வடக்கு கிழக்கில் உள்ள பல்கலைக்கழகங்களின் தரத்தை உயர்த்துவதற்கும் நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். போரால் கடுமையாக பாதிக்கப்பட்ட வடக்கு கிழக்கில் வேலைவாய்ப்பு பெறுவது மிக பெரும் பிரச்சனையாக இருக்கிறது. சரியான வழிகாட்டுதல்கள் இல்லாதாலும் இங்குள்ள பல்கலைக்கழகங்களில் புதிய துறைகள் அறிமுகமாகாமல் இருப்பதாலும் வடக்கு கிழக்கு இளைஞர்கள் மீண்டும் மீண்டும் ஒரே கற்கைகளிலேயே தமது காலத்தை செலவிட்டு அரச வேலைக்காக வீதியாக போராடி கொண்டிருக்கின்றார்கள். இந்நிலை மாற்ற வேண்டும் என்றால் வடக்கு கிழக்கில் பொருத்தப்பாடான புதிய கற்கை நெறிகள் உருவாக்கப்பட வேண்டும்.
யாழ்ப்பாண பல்கலைக்கழகத்தில் கற்கும் குறிப்பிட்ட தொகையினர் வறுமைப்பட்ட மாணவர்களாகவே காணப்படுகின்றனர். அவர்கள் இரவில் தனியார் நிறுவனங்களில் பாதுகாப்பு உத்தியோகத்தர்களாக வேலை செய்கின்றனர். அவர்களுக்கு பல்கலைக்கழகத்தில் ஆவணங்களை ஒழுங்குபடுத்துதல் உள்ளிட்ட இதர வேலைகளை ஒதுக்கீடு செய்வதன் ஊடாக அவர்களுக்கு உதவ முடியும். அவர்களை வறுமையிலிருந்து மீட்டு மன அழுத்தம் இல்லாதவாறு கற்றலை தொடர வழி ஏற்படுத்தப்பட வேண்டும். பல மாணவர்கள் இந்த கோரிக்கையை முன்வைத்ததனால் உயர்கல்வி அமைச்சு இந்த விடயத்தில் கட்டாயம் உரிய நடவடிக்கை எடுத்தே ஆக வேண்டும். தவிர பல்கலைக்கழகத்தில் ஒப்பந்த அடிப்படையில் பலர் பணிக்கு அமர்த்தப்படுகின்றனர். அவர்களுக்கு கூலி வழங்கப்படுகிறது. அந்த ஒப்பந்த வேலைகளுக்கு மாணவர்களை பயன்படுத்தும் வகையிலான திட்டம் ஒன்றை உயர்கல்வி அமைச்சு விரைவில் உருவாக்க வேண்டும். பல்கலைக்கழகத்தில் மாத்திரமின்றி மாவட்ட செயலகங்கள் மற்றும் அரசு திணைக்களங்களில் ஒப்பந்த வேலைகளுக்கென்று பலர் அமர்த்தப்படுகின்றனர். அவ்வாறு அமர்த்தப்படுபவர்களுக்கு பதிலாக பல்கலைக்கழக மாணவர்களை அமர்த்தி அதற்குரிய கொடுப்பனவுகளை மாணவர்களுக்கு வழங்க உயர்கல்வி அமைச்சு நடவடிக்கை எடுக்க வேண்டும். ஒரு சில பல்கலைக்கழகங்களில் இந்த நடைமுறையில் உள்ளதாக அறிகிறோம். அவ்வாறு இல்லாவிட்டாலும் கூட இது சிறந்த யோசனை. எனவே அதனை செயற்படுத்த வேண்டும். மாணவர்களுக்கு மகாப்புல உள்ளிட்ட கொடுப்பனவு வழங்கப்படுகிறது. மாதாந்தம் உரிய நேரத்தில் அந்த கொடுப்பனவுகள் மாணவர்களுக்கு போய் சேருவதில்லை என்ற குறைபாடு உள்ளது. பல்கலைக்கழகத்தில் நிர்வாகங்களின் அல்லது அதற்கு பொறுப்பானவர்களின் அசண்டையினம் அல்லது காரணமாக இந்த நிலை ஏற்படுகிறதா என்று தெரியவில்லை. அந்த நிலைமை மாற வேண்டும். மாதா மாதம் அந்த பணம் அவர்களுக்கு கிடைக்க வழிவகுக்க வேண்டும். அந்த பணத்தை நம்பியே கல்வியை தொடரும் பல மாணவர்கள் வடக்கு கிழக்கில் கற்கிறார்கள் என்பதை உரியவர்கள் உணர வேண்டும். யாழ்ப்பாண பல்கலைக்கழகத்துக்கென்று அனுப்பப்படும் நிதியை பயன்படுத்துவதில் தாமதம் நிலவுகிறதா அல்லது திட்டங்களை செய்வதற்கு ஆளணி இல்லையா என்பது ஆராயப்பட வேண்டியிருக்கிறது என்பதையும் கவனத்தில் கொள்ள வேண்டும். யாழ்ப்பாண பல்கலைக்கழகத்தின் அநேகமான வகுப்பறைகள் பழுதடைந்த நிலையில் அல்லது நீண்டகாலமாக சீர்படுத்தப்படாத நிலையில் காணப்படுகின்றன என்று மாணவர்கள் குறைபடுகிறார்கள். அவற்றிற்கு வர்ணம் தீட்டி அழகுபடுத்தவும் கூரைகளை திருத்தவும் தளபாடங்களை சீர்படுத்தவும் நடவடிக்கை எடுக்க வேண்டும். பல்கலைக்கழக வகுப்பறைகள் பல கிராமப்புற பாடசாலைகளை விடவும் மோசமான நிலையில் உள்ளதாகவே மாணவர்கள் குறை கூறுகின்றனர். அதனை சீர்படுத்த வேண்டும். அதற்கேற்றதாக உரிய நிதி ஒதுக்கீடுகளையும் உயர்கல்வி அமைச்சு ஒதுக்க வேண்டும். யாழ்ப்பாண பல்கலைக்கழகத்தில் நீண்டகால கட்டடங்கள் புனரமைக்க கோரிக்கை விடப்பட்டதோடு புதிய ஆளணி தொடர்பிலும் விரிவுரையாளர்களுக்கான விசேட தங்கு விடுதி அமைப்பதன் மூலமும் துறைசார் வல்லுநர்களை இங்கே அழைத்து விரிவுரைகளை வழங்குவதற்கும் நடவடிக்கை எடுக்கப்பட வேண்டியிருக்கிறது. யாழ்ப்பாண பல்கலைக்கழகத்தின் வவனியா வளாகத்திற்கு இந்த அரசு தற்போது 200 மில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்துள்ளது. உண்மையில் இத்தொகை குறைந்தபட்சம் 500 மில்லியனாகவாவது அதிகரிக்கப்பட வேண்டும். ஆனரபிள் மினிஸ்டர், இன் August 2007 யூ ஹாவ் கிவன் கன்சென்ட் டு மேக் தி வவனியா கேம்பஸ் டு பி அ யூனிவர்சிட்டி ஸ்டேட்டஸ். பட் the budget has no allocation to make this institution from the campus status to university. You have allocated this money mainly for library and other facilities. As you all know, as everybody knows, Vavaniya, the Vanni district, has to be considered to provide job orientation higher education program through the university, such as ICT, information technology, and other programs where they can find employment easily. But we don't find any new courses there. The Vanni district is the most affected area, and out of the least province, the north, the Vanni district is the, out of that, that's the least developed area. We have, for namesake, we have a university, we have a campus, and
the time taken even after you gave consent to elevate this to an independent university, it has not been done yet. Now this come to the point, the technology degree programs. From the budget, we could see 5,000 million allocated for 7 universities. The new technology facilities to universities of Rajaratna, Ruhuna, Sabragamuwama, Kelaniya, Colombo, and Sri Jayawardenapura, and Southeastern University. It's very strange why the North is not considered. And it's something you are going to provide 3,000 people a degree program. So in what way the University of Jaffna is either not qualified or in what way it is overlooked, we would like to get the reply. But more than the reply, we want that university be given this facility and a degree program should be introduced in Jaffna. There is a building project which is, I beg your pardon, before going ahead, along with that, from the budget I noticed, there are going to be 5 technical and vocational schools in Badulla, Kandy, Trincomalee, Ratnapura, and Anuradhapura. In 3 years, with technical inputs from the Swiss and German governments. These technical schools will provide world-class training in hospitality management, civil, electrical, and motor mechanical engineering, etc. So you could see, outside the North, still the universities are being elevated, new courses are introduced, but not in the North. We want to know the reasons from the government. Why? Why are they having to, I won't say that you are discriminating because I have appreciated your budget, but what I say is there's something wrong somewhere. That's all I can say. And I think, I insist, these 2 things will have to be introduced in Jaffna. Kindly do that, Minister, please. There's a building. You are aware, 9th of August 2017, the Cabinet has approved the clinical departments, Faculty of Medicine, University of Jaffna.
You have five minutes more.
5 more minutes only. Anyway, I'll finish it. So this building, I mean, even they have met the Prime Minister to get this expedited. Universities of Jaffna is the 3rd medical faculty in Sri Lanka, but only this medical faculty has no properly structured professional departments with clinical facilities written by, I mean, the Dean Faculty of Medicine, Dr. Raviraj, has written to the UGC chairman, but as of today, there is no proper reply. Likewise, there's another paper. It is not even in this budget, but it has already been approved. 1,125 million, the cabinet has already approved, but it is not allocated in the budget. How can they overlook this? The officials, how can they overlook a cabinet paper where it was already approved, but it is not in the budget? Kindly take into account, it has to be included. Likewise, now, can you please consider, now this Faculty of Allied Health Science, they have got nursing, pharmacy, laboratory technician, and all. Now they are going to introduce new courses, physiotherapy and radiography. Whereas a university in Karapitiya Gaul was given the faculty status, but still in Jaffna it is attached to, affiliated to medical college as a unit, even though it is 10 years more than the Galle University. So could you please kindly sort out these differences? It has to be given the faculty status. It has a qualification. But where you all have given more consideration towards outside the North, but not the North. Therefore, please note, as quick as possible, the allied health science should be given the faculty status as quick as possible. Honorable Minister, since my time is approaching, I have to bring to your kind notice the roads that were provided to us. There are some roads that you have given to the members of parliament, and especially in the north, the roads are not completed. The first roads that was given for 60 million, still they have not completed the job. And the second one given now this year, the four, they have not even started it. Now I have a letter. You, even the opposition leader, for him who you have promised, but it has not been done. Here is a letter. That's why I brought this letter. A letter is given, signed by you, but the road work is not given. Kindly look into that. When you say when the member of parliaments are provided, we are answerable to the people there. And I am sure the RDA chairman may be here. Kindly take into account. There are so many. Since my time is running out, I cannot explain it individually. But the first phase of 60 million is not over. Only half the payment is made. Therefore, they are not continuing with the jobs. It's almost more than 1 year that we have informed the public, and the public is anxiously awaiting for the completion of the road. Please do the job. Now, there was a trunk road which has not been considered. In Jaffna, there are four trunk roads which was done not in this government,
Honourable
in the member, previous government.
Honourable member, your
and
time
now
is
the trunk road from Jaffna, Manipai, Karanagar, which is leading to a naval point there, a trunk road, RDA road, why it is overlooked? Please consider this.
Okay.
And I think there are so many
please.
Ministries dealing with the roads, but none of them are concerned about the roads in the north much. I think there has to be a fair allocation. All the roads were damaged due to various reasons, bombardments, shelling,
Honourable member,
bombing
please
and
wind
all.
Up, please.
Thank you very much.
Thank you very much. Garu Isaac Rahman Mantituma, Vinadi Hatarai.
Vinadi?
Hatarai.
Dasya Tino Magi.
Adangeka Hatari Bedua, Hatarai Itru.
Hatarai Nidu Vedak Tino Magi Dasya Tino Nekatakarande.
Valipura Den, Valipura Den.
Dasya Tino.
Valipura Den, Pauni.
Mantituma, then maybe our Tamakatakarani.
I am a Kapanavila. අපේ ඇත්තටම අපේ කිරියල් ඇමතුමාගේ අමාත්‍යංශය ගැන අපි කතා කරනවා නම් මධ්‍යම අධිවේගයේ මාර්ගයට බිලියන 10කුත් ඒ වගේම අනිත් අධිවේග මාර්ගවලට බිලියන 31කුත් බ්‍රිජ් ඒවම වල හදන්න බිලියන 13ක් වෙන් කරලා තියෙනවා පාලම වල හදන්න බිලියන 13ක් වෙන් කරලා තියෙනවා මේකදී 2018 වසරට වෙන් කරලා තියෙනට වඩා 2015 16 17 වසරවලදී එමෙතුමාට මහ විශාල මුදලක් වෙන් කරලා මේ රටේ සමස්තම සමහර මම අහගෙන හිටියා ජනතා විමුක්ති පෙරමුණ මගේ හිතවත් මන්ත්‍රීතුමා කිව්වා නුවරට විතරයි යැමති කියලා. එතුමා නුවරට විතරයි යැමතිනේ සමස්ත රටටම යැමති ධූර දරලා එතුමා පහුගිය රජයේ කාලෙදි කිව්වා මේ රටේ මහ විශාල මහ මාර්ග විපුලයක් ඇති කරුවා කියලා. අපි මම කියන්න කැමති එවාගේ විප්ලවයක් ඇති වෙලා තිබ්බා නම් මගේ ආදරණීය අනුරාධපුර දිස්ත්‍රික්කයේ විතරයි මම කතා කරන්න වෙලාව මට ඉතුරු වෙලා තියෙන්නේ. මගේ දිස්ත්‍රික්ක විතරයි ප්‍රදේශ සභාවලට පළස් සභාවලට දීලා තියෙන පාරවල් මහ විශාල ප්‍රමාණයක් අපිට හදන්න ඉතුරු වෙලා තියෙනවා. ඒකෙදී 2016 වසරේදී අපේ එමෙතුමා අපිට දුන්නා සියලුම පිටිපස්සේ ඉන්න මන්ත්‍රීවරට මිලියන 60ක් ගාන දුන්නා. ඒ වගේම 2017 දී මිලියන 40ක් අපිට එස්ටිමේට් කරන්නත් දුන්නා. එබැයි එමෙතුමා රටම සමගිය විදියට ගන්නකොට අවුරුදු 15යි 16යි 17 වසරේදී මහා විශාල සංවර්ධනයක් ඇති කරුවා. ඒ ඇති කරන එමෙතුමාට අවස්ථාව ඇති වුණේ එමෙතුමාගේ නිල මණ්ඩලයේ. ඒ වගේ එමෙතුමා අපි දුක වෙන්න කාරණේකුත් තියෙනවා. මේ නොන්නාරි කියන පාරවල් එදා අපේ රජයේ හිටපු ජනාධිපතිතුමා තමයි මහා මාර්ග ඇමති වෙලා හිටියේ. එතුමා පාරවල් හැදුවා කියලා හැම එක්කෙනාම කතා කරනවා. නමුත් මට දකින්න තියෙන දුකක් තමයි නොන්නාරි පාරවල් මා විශාල විදියට හදන්න තියෙනවා සමස්ත රටම. මේ වසරදී අපිට වෙන් කරලා තියෙන මුදල් බොහොම චූටි ප්‍රමාණයක් තමයි නොන්නාරි වලට වෙන් කරලා තියෙනවා. එනිසා විශේෂ විදියට ගරු ඇමැතුමනි අපේ ආර්.ඩී. නැතු පාරවල් සමස්ත රට විදියට මහා විශාල විදියක් තියෙනවා. ඒව හදන්න ඔබතුමා අපේ මුදල් ඇමැතුමා මෙතන ඉන්න ඕනයි. එතුමා නැහැ. නමුත් අපේ ඇමැතුමා හරි මෙතන ඉන්නවා. ඔබතුමා විශේෂ විදියට අපේ මහා මාර්ග ඇමැතුමා අපේ රාජ්‍ය ඇමැතුමා ගිහිලා අපේ මුදල් ඇමැතුමාට කතා කරලා අපේ තියෙන ගමේ තියෙන පාරවල් හදන්න උදව් කරන ඇමැතුමනි. එනිසා ඔබතුමාට මෙහෙම පාරවල් හදාගන්න ඔබතුමා ශක්තියක් ඇති වුණේ 2015 16 17 වසරදී ඔබතුමාගේ අමාත්‍යංශයේ තියෙන දක්ෂ නිලධාරිගොල්ලු.
දැන් අවසන් කරන්න
විනාඩි දෙකක් දෙන්න. ඒ දක්ෂ නිලධාරිගොල්ලු නිසා තමයි මේ පාරවල් හදාගන්න ඔබතුමාට හැකියාවක් ඇති වුණේ. සමහර අය කියනවා මම කතා කරනකොට නිලධාරිගොල්ලු උස්සලා කතා කරනවා කියලා. එහෙමනේ අපේ මූලස්ථාන මන්ත්‍රීතුමනි, මෙතකන් අපේ රටේ අපි කතා කරමු 2015 16 17 වසරදී අමාත්‍යංශවලට වැඩි මුදලක් වෙන් කරුවා. ඒ වෙන් කරපු මුදල් වලින් මම දන්න විදියට මාස 6 වෙනකොටම කිරියල් ඇමතුමාගේ අමාත්‍යංශයේ සියලුම මුදල් ඉවරයි. ඒකට හේතුව තමයි අමාත්‍යංශ ලේකම්තුමා, ඒ වාගේ සභාපතිතුමා, අධ්‍යක්ෂතුමා, ඒ සියලුම රටේ ඉන පීඩි මහතුරු, ඒ වාගම සියලුම රටේ ඉන නිලධාරිගොල්ලු, අමාත්‍යංශ එමෙතුමාගේ ලේකම් ප්‍රවේශ සැකටි, ඒ සියලු දෙනාම එකතු වෙලා එමෙතුමාට මහ ශක්තියක් දෙනවා. ඒ නිසා තමයි
ඒවා
කරන. ඒ වාගම අපේ චන්දිම වීරකොඩි එමෙතුමාගෙන විනාඩිය කතා කරන අවස්ථාවක් දෙන්න. විනාඩියක් දෙන්න. එතුමාත් බලාගෙන ඉන්නවා.
එතුමාත්
විනාඩියක් දෙන්න. මාර කතාවක් නෙමෙයික. විනාඩි 16ක් මගේ තියලා
මන්ත්‍රීතුමා තාලේ ගන්න
එපා. විනාඩියක් දෙන්න බෑ. මොනවද මාර කතාවක් නෙමෙයික.
ඔබතුමායි කතාව
ඉවර කරන්නකෝ. විනාඩියක්
ඉවර කරන්නකෝ.
මගේ අනුරාධපුර දිස්ත්‍රික්කයේ එතුමා මේ සැරේ එතුමාට දීලා තියෙනවා වෘත්තීය පුහුණු මධ්‍යස්ථාන කඩන්ඩ ගරු එමෙතුමනි, ඔබතුමාට දීලා තියෙන අලුත්ම අමාත්‍යංශයක්. ඔබතුමා දක්ෂ ඇමති කෙනෙක්. ඒ වගේ ඔබතුමාගේ නියෝජ ඇමතුමා ඉන්නවා, පර්ණ විතරණ ඇමතුමා. දෙන්නාම එකතු වෙලා අනුරාධපුරගෙන දෙක තුනට බලන්නතුව විශේෂ උනන්දුව දක්වලා ආදරණීය අනුරාධපුර දිස්ත්‍රික් දරුවන් තාම රැකියාවක් නැතුව නිකන් වේලි වේලි ඉන්නවා. එයාට රැකියාවක් ලබා දීමට ඔබතුමා මම හිතනවා ඉතා උනන්දුවෙන් වැඩ කටයුතු කරන්න පුළුවන් දක්ෂමති නිසා කරයි කියලා.
බොහොම ස්තුතියි.
හැබැයි ඔබතුමාට නම් ස්තුති කියන්න බෑ. මගේ වෙලාව කපපු නිසා.
බොහොම ස්තුතියි. කේකේ පීදස් මන්ත්‍රීතුමා විනාඩි 4යි මන්ත්‍රීතුමා තියෙන ඔබතුමා නම් එහෙම කාලෙ ගන්න තිබා බන් දන්නවා.
බොහොම ස්තුතියි. මුලාසුනේ ගරු අරසවපත්මනි විශේෂයෙන් මම අද කතා කරන්න අවස්ථාව ලැබුණේ තාම කිටි කාලයක් බව මම දන්නවා. විශේෂයෙන් මට උත්තරයක් දෙන්න තියෙන්නේ මොකද මධ්‍ය පළාත් තුල මහාමාර්ග අමාත්‍යාංශය කිසිම කටයුත්තක් කරේ නැහැ කියන විශේෂයෙන්ම කියන්න ඕන අයිරෝඩ් විතරත් මධ්‍ය පළාතේ කිලෝමීටර් 174ක් පසුගිය වසර කීපය දෙක තුල හදලා තියෙනවා. නුවරළී දිස්ත්‍රික්කයට පමණක් 43ක් දීලා තියෙනවා. මිලියන රුපියල් 5609ක් වියදම් කරලා තියෙනවා. මේ 80%ක් නුවරළී දිස්ත්‍රික්කයේ පාර්ගවල වැඩගත්තු කරලා තියෙනවා, අවසන් කරලා තියෙනවා. 80%ක් 90%ක් වෙන්න විශේෂයෙන්ම කියන්නේ අවුරුදු 40-50 වැනි පාරවල් කපලා ඒ පළාත්වල යන්න බැරුව තිබ්බ පාරවල් අද හොඳා තත්ත්වයට කාපට් අතුරලා අවසන් කරමින් පවතිනවා. ඒ කියන්නේ විශේෂයෙන්ම ගරු මහාමාර්ග ඇමතිතුමාට මගේ ගෞරවණීය ස්තුතිය පුද කරනවා. ඒ වගේම දැරියගල සිරිපාද ස්ථානයේ ඉතාම ළඟ වෙන තියෙන පාරක් ඉතාම ඉක්මනින් අවසන් වෙන්න පවතින තියෙනවා. විශාල පහසුවක් ලැබෙනවා සිරිපාද ස්ථානයට දැරියගලෙන් හැරිලා විශාවෙල්ලා හරහා
ජනතා විමුති පෙරමුණේ විනාඩි 6යි.
නෑ දැන් ඒ කාලේ ගන්න එපා. ඒක පොයින්ට් ෆෝර් එන්නේ දැන් දැන් කාලේ 90යි වැඩ කරන්න
ලෑස්ති ඉන්නේ. ඒක විනාඩි 5යි.
විශේෂයෙන්ම කියන්න ඕන
ඒක මම නෙමේ කරන්නේ මෙතන මේ කාලේ යන්නේ ඒක.
අඹගම කෝරළේ ගත්තම අඹගම කෝරළේ මහා විශේෂයෙන්ම මාස 6කට වරක් ලක්ෂ 15කට පමණ වැඩි පිරිසක් සිරිපාද වන්ද සමය මාර්ගයෙන් සිරිපාදයට ගමන් කරනවා. මේ මාර්ගයේ කළුගල කිතුල්ගල සිට හැටන් දක්වා එන මාර්ගයේ අවුරුදු 20ක් වෙනවා කාපට් පාර අතුරලා දැන් අපලන්තත්වයට පත් වෙලා තියෙනවා. මේක ප්‍රසස්නය කරලා දෙන්න කියලා ඉතාම ඉක්මනින් ගිහිනවා. මොකද පහුගිය කාලය තුල විශාල අනතුරු කීපයක් ඇති වුණා. ඒ නිසා ඉතාම ඉක්මනින් ලබන මේ වසරේ ඒ කළුත් වැඩියා කරලා දෙන්න කියලා ඉල්ලා සිටිනවා. ඒ වගේම නුවරළී දිස්ත්‍රික්කයේ
ඕඩර් ප්ලීස් ගරු කතානායකතුමා මූලාසනයට පැමිණෙනවා.
ලක්ෂ 10ක් වැඩි වෙනවා. ඒ නිසා මේ මාර්ගය ඉතා ඉක්මනින් ගියගල සිට නෝටන් හරහා නලතන්දියක් කිලෝමීටර් 42 වැඩි දියුණු කරලා දෙන්න කියලා දිනවා. හැටන් මස්කිලි හරහා නලතන්දිය දක්වා මේ මාර්ගය වැඩි දියුණු කරලා දෙන්න කියලා දිනවා. වනරාජස්ත්‍ර නෝටයන් දක්වා සමත්යක් වශයෙන් කිලෝමීටර් 100ක් පමණ මේ මාර්ග සද වැවුම් සත මාර්ග වාතිය නිසා මේ මාර්ග ලබන අවුද්දේ වැඩි දියුණු කරලා දෙන්න කියලා ඉල්ලා සිටිනවා. ඒ වගේම අයිරෝඩ් මාර්ග මාර්ගවල කඳම් පැටවීම කරගෙන යනවා. කඳම් පැටවීම නිසා මේ මාර්ග විනාශ කරන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. මේ ගැන නීති මාලාවක් ඉදිරි ඇති කළා. මේ කදම් පැටවීම නතර කිරීමට වැඩපිළක් යොදන්න කියලා විශේෂ ඉල්ලා සිටිනවා. විශාල මුදලක් වියදම් කළා මේ මාර්ගය වැඩි දියුණු කරලා දීලා තියෙනවා. මේවා මේ කදම් පැටවීම තුලින් මේ මාර්ග විනාශ කරන තත්ත්වයට ඇති කළා තියෙනවා කියලා විශේෂයෙන් මතක් කරන්න ඕන. ඊට අමතරව මෙච්චර කාලයකට මේ කියන්නේ අවුරුදු 210ක් විතර වෙන්න වෙනවා මේ වතුකරේ පාරවල් කපලා මේ පාරවල් මට හිතන විදිහට පාරවල් 30කට ආකරණ සංඛ්‍යාවක් මේ
විනාඩියක් තියෙනවා ගරු මන්ත්‍රීතුමා.
අමුතුමා වතුනට පස්සේ කාපට් කරන්න නැති කරලා දීලා තියෙන වතුකරේ පාරවල් වතුකරේ ජනතාව නම් ද්‍රවිඩ සහෝදර මක්කල් තන්තෝසමාරි කෝණු ඉඳ කාලතිලේ එහෙනම් රෙන්ඩාවද ආණ්ඩ කාලතිලේ ඉඳ තෝටතෙල රෝට් කාපට් පණ්ඩිල්ලියේ ඉඳ නම්ම අමචර වන්ද විරපාර්ත අන්ද රෝට්ටෙලා කාපට් පණ්ඩිරි කිප්ප අදිනාල නම් අසාධක එල්ලා නල්ල සන්තෝෂමා ඉරිකෝණ ඉඳ කාලතිලේ අදිනාං ඉප නන්දි සොල්ලෝන්නා ගෙල්ලාතිකි යුවලෝ තලෝල් මාර ඉඳ ඉඳ මලගතිලේ යුවලෝ කාලක් ඉඳ රෝට් කාපට් පණ්ඩිල්ලි කාපට තාර පොඩ ඉල්ලියේ ඉප්පදාං අන්ද රෝට් නල්ල වන්දිරිකි අදිනාලේ නම් මිනිසකන ටැක්ස් ෆන්ඩරද එහෙමනම් මාර්ග සංවර්ධන අධිකාරී අපි
ගරු වෙලාවවතරයි
තප්පරයක් දෙන්න කතානායකතුමා මාර්ග සංවර්ධනයේ ගරු ලේකම්තුමාට සභාපතිතුමාට මේ කාර්ය මණ්ඩලයට දුර්ලි දිස්ත්‍රික්කයේ විශේෂයෙන්ම මේ කාර්ය මණ්ඩලයටත් මගේ ගෞරවණීය ස්තූපද කරනවා ලබන වසරේ අපේ කඳුකරේ ඒ තියෙන අඩුපාඩු කිරී සදා ගන්න අමතුමාගෙන් අපේ ආධාර උපකාර ලබා දෙන්න කියලා සිටින මගේ සතුට දාස කරනවා
Honorable topic.
Bismillahir Rahmanir Rahim. Gaurava Safanayar avargale. Indru Uyarkalvi Nedunjalaigal adai pondru Valkai Thiran Abhivruthi Amaichin Kulunilai Vivadathil kalandhu oru siru vaarthaigalai pesalam endru nenaikkiren. Unmaiyiley Kilakku Maahanathukkana Palkalaikkalaga Kalluri கிண்ணியா பிரதேசத்தில் அமைப்பதற்கான அரசாங்கம் அனுமதி அளித்திருக்கின்றது. அது அமைச்சரவையின் அங்கீகாரத்துடன் கிட்டத்தட்ட 434 மில்லியன் ரூபாயில் அமைப்பதற்கு அரசாங்கம் அனுமதி அளித்திருக்கின்றது. அதே போன்று இந்த வரவு செலவு திட்ட உரையிலும் கௌரவ நிதியமைச்சர் அவர்கள் 50 மில்லியன் ரூபாவினை அதற்கு மேலதிகமாக ஒதுக்கீடு செய்திருக்கின்றார்கள். இந்த பல்கலைக்கல்லூரி அமைப்பதன் மூலம் கிழக்கு மாகாணத்தில் இருக்கின்ற இளைஞர் யுவதிகள் அவர்களுடைய அந்த திறன்களை வளர்ப்பதற்கும் NVQ Level 5, NVQ Level 6 இந்த இரண்டு பயிற்சிகளையும் பெறுவதற்கான ஒரு அமைவிடமாக அந்த பல்கலைக்கழக கல்லூரி அமைகின்றது. உண்மையிலே இந்த பல்கலைக்கழக கல்லூரி அமைகின்ற பொழுது எங்களுடைய கிழக்கு மாகாணத்தில் குறிப்பாக திருகோணமலை மாவட்டம், அம்பாறை, மட்டக்களப்பு மாவட்டங்களிலிருந்து வெளி மாவட்டங்களுக்கு செல்லுகின்ற அந்த இளைஞர் யுவதிகள் தங்களுடைய பயிற்சிகளை தங்களுடைய பயிற்சி நெறிகளை கிழக்கு மாகாணத்துக்கு என்று அமையவிருக்கின்ற அந்த பல்கலைக்கழக கல்லூரியில் அவர்களுடைய பயிற்சிகளை பெற்றுக்கொள்ளலாம். உண்மையிலேயே ஆரம்பத்தில் எங்களுடைய கௌரவ மஹிந்த சமரசிங்க அமைச்சரை சந்தித்து நான் கலைத்த பொழுது ஆரம்பத்தில் அமைச்சு தீர்மானித்திருந்தது கொள்கை ரீதியாக இந்த நாட்டில் 6 பல்கலைக்கழக கல்லூரி மாத்திரம்தான் நாங்கள் தீர்மானித்திருக்கின்றோம். 7வது பல்கலைக்கல்லூரியை எங்களால் நிறுவ முடியாதென்ற ஒரு தோரணையில் பேசியிருந்தார் அமைச்சு தீர்மானித்திருக்கின்றன்று. அதற்கு பிறகு நான் தொடர்ச்சியாக எடுத்த முயற்சியின் காரணமாக அல்ஹம்துலில்லாஹ் எங்களுடைய கௌரவ அமைச்சர் அவர்கள் கௌரவ அமைச்சர் மஹிந்த சமரசிங்க அவர்கள் அந்த அனுமதியை தந்து அதற்கான அனுமதியை தந்து அமைச்சின் செயலாளருக்கு உத்தரவிட்டதன்படி அமைச்சின் செயலாளர் அதற்குரிய நடவடிக்கைகளை எடுத்திருந்தார். அதன் பிறகு ஹானரபிள் ஸ்பீக்கர், திஸ் இஸ் மை டைம் தட் ஐ டோன்ட் ஹேவ் அ டைம் டு ஸ்பீக். Honorable Speaker, this is my time. That I don't have, just only I have 4 minutes only. I want to talk. Yeah.
He asked you to sit down, please.
Yeah.
He has 5 minutes. Everybody has
this is my time, Honorable Speaker.
Everybody has the right to speak. You can give you gave your time. Please speak.
அதற்கு பிறகு கௌரவ சபாநாயகர் அவர்களே,
third time I am telling you, sit down.
கௌரவ சபாநாயகர் அவர்களே, அதற்கு பிறகு அமைச்சின் செயலாளர் திரு ரணபுர அவர்கள் அதற்கான காணியை பெற்றுக்கொள்வதற்காக காணியை கேட்டிருந்தார். அதன் பிறகு நான் எங்களுடைய காணி சீர்திருத்த ஆணைக்குழு தலைவரை சந்தித்து அவரிடம் காணி கேட்ட பொழுது உப்பாறு பிரதேசத்தில், கிண்ணியாவில் உப்பாறு பிரதேசத்தில் கிட்டத்தட்ட 211 ஏக்கர் காணி சீர்திருத்த ஆணைக்குழுக்கு சொந்தமான காணி இருக்கின்றது. அதில் 12 ஏக்கர் காணிகளை எனக்கு பல்கலைக்கழக கல்லூரி அமைப்பதற்கான அனுமதியை தந்திருந்தார். அதன் பிறகு உண்மையிலேயே காணி சீர்திருத்த ஆணைக்குழுவின் காணியை அவர்கள் தருவதாக இருந்தால் காணியை நாங்கள் நேரடியாக பெற முடியாது. வேண்டுகோள் யாரும் விடுக்கலாம், யாரும் காணிகளை கேட்கலாம். ஆனால் காணி சீர்திருத்த காணியை இன்னொரு அமைச்சிக்கு பெற வேண்டுமாக இருந்தால் அது காணி சுவீகரிப்பு சட்டத்துக்கு கீழ்தான் செல்ல வேண்டும். அந்த காணி சுவீகரிப்பு சட்டத்தின் படி செக்ஷன் 2.
Yeah,
this is my time.
No right to disturb. Let him please.
So
on his standing order, you can't disturb him.
ஆகவே கௌரவ சபாநாயகர் அவர்களே, அந்த காணி சீர்திருத்த ஆணைக்குழு காணியை பெறுவதற்கு காணி சுவீகரிப்பு சட்டத்துக்கு சென்று காணி சுவீகரிப்பு சட்டத்தின் படி எங்களுடைய கௌரவ காணி அமைச்சர் அவர்கள் அந்த காணியை செக்ஷன் 38 கெசட் நோட்டிஃபிகேஷன், அதாவது அதிவிசேஷ வர்த்தமானியின் மூலம் அந்த காணியை யூனிவர்சிட்டி காலேஜுக்கு அறிவித்திருக்கின்றார்கள். இந்த அறிவிக்கப்பட்ட இந்த காணியை கடைசியாக காணியை பாரமடுத்து அந்த வேலை திட்டங்களை ஆரம்பிக்க வேண்டும். ஆரம்பிக்கின்ற பொழுதுதான் சில சதிகள் நடந்து கொண்டிருக்கின்றது. அதையெல்லாம் மீறி எங்களுடைய கௌரவ அமைச்சர் அவர்கள், எங்களுடைய கௌரவ சந்திம வீரக்கோடி அமைச்சர் அவர்களுக்கு நான் இதில் விசேடமாக நன்றி செலுத்த வேண்டும். அவர் அமைச்சராக இந்த அமைச்சை பாரமடுத்ததன் பின்புதான் அமைச்சரவை பத்திரத்தை அவர் முதன் முதலாக அவர் பாரமடுத்து முதலாக அமைச்சரவை கொண்டு வந்த பத்திரம் கிண்ணியாவுக்கான பல்கலைக்கழக கல்லூரி. ஆகவே இது இந்த இடத்தில் நான் எங்களுடைய கௌரவ சந்திம வீரக்கோடி அவர்களுக்கு, அமைச்சர் அவர்களுக்கு நான் எனது மனமார்ந்த நன்றியை தெரிவிக்க வேண்டும். அதே போன்று அந்த காணியை 12 ஏக்கர் காணியை எங்களுடைய கௌரவ காணி அமைச்சர் 12 ஏக்கர் காணியை எங்களுக்கு அந்த பல்கலைக்கழக கல்லூரியை தந்ததற்கு நான் எங்களுடைய காணி அமைச்சர் அவர்களுக்கும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்ள வேண்டும். Honorable Speaker, this is my time that he is disturbed. Yeah. So okay. That give me one minute, the
no,
Honorable Speaker.
I gave you, yeah. I didn't allow you to
speak. So that finally I have to thank that Honorable Minister, Honorable Mahinda Samarasinghe, Honorable Chandima Veerakodi, that Ministry Secretary Mr. Ranapura, that Vice Chancellor Professor Vikramasinghe and Director General Nilmini. So they have involved this involved and they have given the approval to establish that university college in Kenya. Thank you very much.
Bobby Chote Honorable Chandima Veerakodi, please.
Garu Kathanayakatumani, Nipunata Sangvardhanaha Vruttiya Puhunu Amatyanshe Vaishirshe විවාදයට ගත්වන ලක්වන මේ මොහොතේ මේ උත්තරීතර සභාව ආමන්ත්‍රණය කිරීම සඳහා ඔබතුමා විසින් අවසර ලබා දීම ගැන ස්තුතිවන්ත වෙනවා. නිපුණතා සංවර්ධනය සහ වෘත්තීය පුහුණුව මේ රටේ විශාලතම සිසු කොට්ටාසයක අවශ්‍යතාවය. පාසලකින් එළියට එන 3 ලක්ෂයකට ආසන්න වූ දරුවන් ප්‍රමාණයෙන් උසස් අධ්‍යාපන ඇමතිතුමා මේ ගරු සභාවේ ඉන්නවා. එතුමා විසින් ළමයින් දරුවන් 29,000කට ආසන්න ප්‍රමාණයකට විශ්වවිද්‍යාල අධ්‍යාපනය ලබා දීම සඳහා වරම් සූදානම් කළා තියෙනවා. එසේ අවස්ථාව නොලැබෙන හැම දරුවෙකුම බාර වෙන්නේ නිපුණතා සංවර්ධන හා වෘත්තීය පුහුණු අමාත්‍යාංශයට. 10,000ක් පමණ උසස් අධ්‍යාපනයට මේ රටින් පිට වෙනවා. අනිකුත් හැම දරුවෙකුගේම වගකීම දරන අපේ අමාත්‍යාංශයට මේ වන විටත් පහසුකම් තියෙන්නේ දරුවන් ලක්ෂයකට 1,10,000කට ආසන්න ප්‍රමාණයකට අධ්‍යාපනය ලැබීම සඳහා පාසුකම් සැපයීමට පමණයි. ඒ වගේම ඉතිහාසයේ මේ වෙනුවෙන් වෙන් කරපු මුදල් පිළිබඳව රජයන් විසින් ඉටු කරනු ලැබූ කාර්යභාරයන් පිළිබඳ විවිධ මන්ත්‍රීවරුන් එයාගේ යෝජනා අදහස් ඉදිරිපත් කරා. ගරු කථානායකතුමනි, අපිට රජයක් හැටියට ප්‍රධාන අභියෝග දෙකක් තියෙනවා මේ ක්ෂේත්‍රයේ දියුණු කරන්න. එකක් තමයි ප්‍රමාණාත්මකව ළමයින් ලක්ෂයකට ආසන්න ප්‍රමාණයකට පුහුණු වෙන්න දෙන ඒ පහසුකම් තවත් අවම වශයෙන් ලක්ෂකින් වැඩි කිරීම. ප්‍රමාණය වැඩි කිරීමෙන් පමණක් රටේ ප්‍රශ්නය විසඳෙන්නේ නැහැ. මේ හැම වර්තමානයේ පවතින ඉගැන්වීමේ පුහුණු මධ්‍යස්ථානයකම පවා අද කාලයට ගැලපෙන තාක්ෂණය, ඒ වගේම පෞද්ගලිකාංශය, කර්මාන්ත බලාපොරොත්තු වෙන තාක්ෂණය ඉගැන්වීම සඳහා තාක්ෂණික වශයෙන් නවීකරණය කිරීමේ වගකීම අපේ අමාත්‍යාංශයට පැවරලා තියෙනවා. ඒ වගේම මේ සඳහා අවශ්‍ය කරන දක්ෂ පුහුණු ගුරුවරුන් බඳවා ගැනීම වගේම සොයා ගැනීමේ අභියෝගය අදටත් මේ රටේ අපේ ක්ෂේත්‍රයේ පවතිනවා. විශාල පුහුණු කරවන්නන්ගේ අවශ්‍යතාවයක් තිබුණට අපි පහුගිය වර්ෂය තුළ විශාල ප්‍රමාණයක් බඳවගෙන තිනවා. නමුත් තවත් 132ක ප්‍රමණ අවශ්‍යතාවයක් එහෙම නැත්නම් පුරප්පාඩු බඳවා ගැනීම සඳහා පැවතෙනවා. ඒ සඳහා අවශ්‍ය කරන සුදුසු පුහුණු උපදේශකයන්ගේ විරලභාවයක් අදටත් මේ රටේ පවතිනවා. එනිසා අපි අමාත්‍යංශයේ හැටියට උපදේශකයන් පුහුණු කිරීමේ මධ්‍යස්ථානයක් දැන් අධ්‍යාපන අමාත්‍යංශය ගත්තම ගුරු පුහුණු විද්‍යාල තියෙනවා. මේ ක්ෂේත්‍රයේ කිසිම මෙතෙක් සියලු පාසුකම් සහිත උපදේශකයන් පුහුණු කිරීමේ මධ්‍යස්ථානයක් තිබුණේ නැහැ. අපි ඒ සඳහා වැඩපිළිවෙල අමාත්‍යංශය හැටියට ආරම්භ කළා තියෙනවා. ඒ හැම පුහුණුවක්ම සිදුවිය යුත්තේ අපේ රජයේ අවශ්‍යතාවයට පමණක්ම නෙමෙයි, විශේෂයෙන්ම ක්ෂේත්‍රයේ අදාළ කර්මාන්ත අංශයේ අවශ්‍යතාවයන්ට ගැලපෙන ආකාරයට. මේ සඳහා අපි අමාත්‍යංශය හැටියට පෞද්ගලික අංශය හා සම්බන්ධ වෙලා පෞද්ගලික අංශයගේ අංශයේ අවශ්‍යතාවය, ඒ අදාළ ක්ෂේත්‍රයන්හි අවශ්‍යතාවය ගලපගෙන අපේ විෂය පාඨමාලා නිර්මාණය කිරීම ආරම්භ කළා තියෙනවා. අපට අහන්න ලැබුණා ඉන්දික අනුරද්ද මන්ත්‍රීතුමා කියනවා මේ රාජ්‍ය විසින් මුදල් වෙන් කළා තියෙනවා අපේ අමාත්‍යංශයේ අපේ යෝජනාවකට අනුව. මුදල් අමාත්‍යංශයේ පැවති සාකච්ඡාවේදී අපි යෝජනා කරා මේ රටේ රැකියා සුලභව තියෙන නමුත් ඒ රැකියාවලට ආකර්ෂණයක් නොමැති බොහෝ අවස්ථාවල ඒ ක්ෂේත්‍රවලට පිටරටින් වැඩි මුදලට විදේශිකයන් ගෙනල්ලා ඒ අය රැකියාවේ යොදවන ක්ෂේත්‍රයන් බලලා ඒ ක්ෂේත්‍රයන් සඳහා අපේ දරුවන් ආකර්ෂණය කිරීම සඳහා ඒ අයට ඉගෙන ගන්න කාලෙදී යම් මුදලක් ගෙවන්න, ඒ කාලය සීමාව තුළ ඒ අයට ජාත්‍යන්තරව පිළිගන්න නිල ඇඳුම ලබා දීම සඳහා යම් මුදලක් වෙන් කරන්න, පුහුණු අවසානයේ රැකියාගත වෙන විට ඒ සේවා යෝජකයා විසින් යම් ප්‍රමාණයක් මුදලක් ගෙවද්දී කෙටි කාලකට අපේ රජයනුත් ඒ අයට මුදලක් කෙටි කාලයක් ලබා දීම. මේ තුලින් අපි බලාපොරොත්තු වෙන්නේ වහල් සේවයක් ඇති කිරීම නෙමෙයි. මේ විපක්ෂ මන්ත්‍රීතුමා අදහසක් ඉදිරිපත් කරන්න හැදුවා වහල් සේවයකට මඟ සල්සනවා කියලා. මේක වහල් සේවයක් හදන්න නෙමෙයි. අපි අභිමානවත් රැකියාවන් හැටියට අද ලෝකයේ බටහිර රටකට ගියාම ජලනල කාර්මිකයෙක්, විදුලි කාර්මිකයෙක්, මේසන්වරයෙක් අද ලංකාවේ විදියට බොහොම ඉහළයයි සම්මත වාහනයකින් ඇවිල්ලා අභිමානවත් විදියට තමයි රැකියාව කරන්නේ. නමුත් අපේ රටේ එවන් තත්ත්වයක් නෙමෙයි තියෙන්නේ. මේක තමයි ප්‍රධානම ප්‍රශ්නය. ඉතින් මේ ප්‍රශ්නය විසඳීම සඳහා තමයි අපි මේ යෝජනාව ගෙනාවේ. ඒ සඳහා තමයි මුදල් වෙන් කරේ. ඒ වෙන් කරපු මුදල් වැරදීමකින් වෙනත් අමාත්‍යංශයකට තමයි යොමු වෙලා තියෙන්නේ. අපි මුදල් ඇමතුමත් එක්ක සාකච්ඡා කරාම එතුමා ඒක නිවැරදි කරන්න එකඟ වුණා. අපේ අමාත්‍යංශය යටතේ පවතින රටේ සියලු දේශ පවත්වාගෙන යන පුහුණු මධ්‍යස්ථානවල ඉන්න උපදේශකයන්ට මේ කටයුත්ත කිරීමට දක්ෂතාවය තියෙනවා. ඒ අය විසින් ඒ කටයුතු කිරීම අපි වැඩපිළිවෙලක් හැටියට පෙළ ගස්වලා තියෙනවා. රජය හැටියට අපි ලබා දෙන සහතික අදාළ විෂයට ගැළපෙන පිළිගැනීම තියෙනවද නැද්ද කියන එක තමයි ඊළඟ කාරණය. මේ රටේ විවිධ ආයතන වලින් සහතික ලබා දෙනවා. අද අපි මේ රටට NVQ standards ඉදිරි හඳුන්වා දීලා හැම ක්ෂේත්‍රයකටම ලෝකය පිළිගන්න NVQ සහතික ලබා දීම ආරම්භ කරලා තියෙනවා. මේ වර්ෂයේ අපිට 55,000කට එහා පැත්තේ තරුණයන්ට NVQ සහතික ලබා දීමට හැකියාව ලැබුණ අපේ අමාත්‍යංශයෙන්. ඒ වගේම විශේෂයෙන්ම මේ රටේ විශාල සේවයක් කරපු රණවිරුවන් වෙනුවෙන් රණවිරුවන් තමන්ගේ සේවයෙන් විශ්‍රාම යන්නේ බොහොම අඩු තරුණ වයසේදී. ඔවුන් විශ්‍රාම ගිහිල්ලා සමාජයට පිවිසෙනකොට ඔවුන්ගේ ජීවිකාව කරගෙන යන්නට හැකියාව තිබුණත් නිපුණතාවය තිබුණත් සහතිකයක් තිබුණේ නැහැ. මේ වර්ෂය තුළ මේ මාස කීපය තුළ 2000කට ආසන්න රණවිරුවන් වෙනුවෙන් NVQ සහතික ලබා දීමට අපි සූදානම් කරලා තියෙනවා. දෙසැම්බර් මාසයට කලින් අපි ඒ 2000ටම සහතික ලබා දීම තුලින් රණවිරුවන්ගේ අනාගතය අතිගරු ජනාධිපතිතුමාගේ සංකල්පයක් මත සුරක්ෂිත කිරීමේ කටයුත්ත ක්‍රියාත්මක කරනවා. ඒ වගේම ගරු කථානායකතුමනි, ලෝකයේ තියෙන විවිධ රටවල තියෙන ඉහළ රැකියාවන් සඳහා හොඳින් ගෙවන රැකියාවන් සඳහා අපේ තරුණයන් අපේ ශ්‍රී ලාංකිකයන් සුදුසු තරුණයන්ට සුදුසුකම් ලබා දීම සඳහා අපි ලෝකයේ පිළිගත් විශ්වවිද්‍යාල සමග අපේ ආයතන සම්බන්ධ කරලා affiliated ඩිග්‍රීස් ලබා දීම සඳහා වැඩපිළිවෙල අපි ආරම්භ කරලා තියෙනවා. අප යටතේ තියෙන NIBM ආයතනය සහ NSBM හරිත සරසවිය මුදල් ලබාගෙන දරුවන් අධ්‍යාපනය දරුවන්ට අධ්‍යාපනය ලබා දීමට කටයුතු කරන අතර ඒ දෙකම 95%කට එහා පැත්තේ රැකියා ගත කිරීමේ ප්‍රතිශතයකින් ක්‍රියාත්මක වෙනවා. සෙසු හැම ආයතනයක්ම අතිගරු ජනාධිපතිතුමාගේ සංකල්පයකට අනුව වර්තමාන රජය නොමිලේ අධ්‍යාපනය ලබා දීම සඳහා තීරණය කරලා තියෙනවා. ඒ තුළින් විශාල දරුවන් සංඛ්‍යාවක් වර්ෂයෙන් වර්ෂය මේ ආයතනවලට ඇතුළත් වීම වැඩි වෙලා තියෙනවා. ඒ තුළින් අවස්ථාව නිදාස් අධ්‍යාපනය පමණක් නෙමෙයි නිදාස් වෘත්ති අධ්‍යාපනය ලැබීමට මේ රටේ දරුවන් වරම ලබලා තියෙනවා වර්තමාන රජය යටතේ. ඒ තුළින් අපි බලාපොරොත්තු වෙන්නේ මේ රටේ ඉන්න හැම කෙනෙකුටම හැම දරුවෙකුටම අවස්ථාව ලබා දෙන්න. මේ කටයුතු පෞගේ වර්ෂයේ අපි විශාල වැඩ කොටසක් අමාත්‍යංශය මගින් ඉටු කරන්නට අවස්ථාව ලැබුණා. මේ තියෙන කෙටි කාල සීමාව තුළ එකෙන් එක කියන්නට අවස්ථාව නොමැති වුණත් ගරු කථානායකතුමනි, අපිට පුළුවන් වුණා මේ රජය මොනවද කරේ කියලා අහනවා. මේ රජය කාලය තුළ මේ රජයේ බලයට ආවට පස්සේ රුපියල් මිලියන 1500ක් වියදම් කළා. අපිට පුළුවන් වුණා ඔරුගොඩවත්ත ජපන් මෝටර් රථ පුහුණු මධ්‍යස්ථානය හදලා ජනතා අයිතියට පවරන්න අද ඒ වගේ මේ කාලේ කරපු තව විශාල අපේ ලිම්කොක්වින් විශ්වවිද්‍යාලයත් සමග ලංකාවේ ප්‍රථම ඉනොවේෂන් සෙන්ටර් එක අපිට බිහි කරන්නට හැකියාව ලැබුණා. මේ වගේ කරපු දේවල් බොහොමයක් තියෙනවා. ඒ වගේ මේ කටයුතු කරන්නට අපට සහයෝගය දීපු මගේ නියෝජ්‍ය ඇමතිතුමා ඉතාම දක්ෂ තරුණ නියෝජ්‍ය ඇමතිවරයෙක් හැටියටතුමා ලබා දීපු සහයෝගය අගය කරන්න ඕන. අපේ අමාත්‍යංශයේ ලේකම්තුමා ලබා දීපු සහයෝගය, ඒ වගේම අතිරේක ලේකම්වරුන් ඇතුළු සමස්ත කාර්ය මණ්ඩලය, හැම ආයතනයකම සභාපතිවරුන්, උපසභාපතිවරුන්, උපකුලපතිවරුන් ඇතුළු කාර්ය මණ්ඩලය ලබා දීපු සහයෝගය අපි අගය කරන්න ඕන. වර්තමානයේ මේ රටේ ප්‍රධානතම අභියෝගයක් වෙච්ච රැකියා බිහිකිරීමේ ගැළපෙන අවශ්‍යතාවයට ගැළපෙන රැකියා බිහිකිරීම තුළින් දරුවන් ශක්තිමත් කිරීමේ වැඩපිළිවෙල මේ අමාත්‍යාංශයේ මේ වර්ෂය තුල වගකීමකින් ඉටු කරනවා කියන එකත් ප්‍රකාශ කරමින් ඔබතුමාට අවස්ථාව ලබා දීම පිළිබඳ
ශීර්ෂ 117 කාර්ක සභාව එක්ගද
අයි
ශීර්ෂ 214 කාර්ක සභාව එක්ගද
අයි
ශීර්ෂ 197 කාර්ක සභාව එක්ගද
අයි
ශීර්ෂ 215 කාර්ක සභාව එක්ගද
අයි
පාර්ලිමේන්තුවේ අලි රැස් වේ ශීර්ෂ 117 214 197 සහ 215 කාර්ක සභාවදී සලකලා බලා සංශෝධන රහිතව සම්මත වූ බව සභාවට දන්වනු කැමැත්තෙමි. සභාවට කල් තැබීම ගාලු සභානායකතුමා
පාර්ලිමේන්තුවේ 9 මාර්තු